અને અનુભવમાં અનુભવમાં સ્થળ કા એ બધાનું કશું મહત્વ નથી. હોવા છતાં નહીવત જીવા છે, લાગે ખરા દાખલ જગ્યાનું શરીર છે. એ શરીર છે, શરીર આપણે અજ્ઞાન દશામાં છીએ ત્યારે શરીરનું જ મહત્વ વિશેષ છે. અને શરીરને માટે બધી ક્રિયાઓ શરીરને માટે જ કરીએ છીએ, જે રીતે કરીએ છીએ શરીરને માટે. પ્રકૃતિના વિષયમાં શરીર જ પ્રિડોમિનન્ટ છે આપણા માટે, અને શરીર પર જ વિશેષ લક્ષ્ય રહે છે. જ્યારે અનુભવમાં શરીરનું મહત્વ ઘટી જાય છે, શરીરનું જેમાં તેમાં શરીરના આગળ આણતું નથી. શરીર ગમે તેટલું પીડાતું હોય, ખરેખર લોકોથી પીડાતું હોય, પણ તેમ છતાં એ પીડાયેલું લાગતું હોય અને એને એને એના વિશે દર્દ થતું હોય, વેદના થતી હોય, અત્યંત વેદના થતી હોય, પણ તો પણ એના વિશેનું મહત્વ જતું નથી. એટલે એ જેમ છે તેમ અનુભવ જ્યારે ભાવ જાગે છે ત્યારે કાળનો ક્ષય થઈ જાય છે. કાળ છે ખરો, કાળ ઉડી જતો નથી, પણ કાળ નૈવત જેવો થઈ જાય છે, બે દિન એક થઈ જાય છે. એટલે કોઈક વખતે કાગળ લખે ત્યારે એના સાથે ભાવમય સ્થિતિમાં થઈ જાય તો ભાવ ભાવની રીતે ઉત્તર આપી દે એની મારે. ભાવ જાગે પરસ્પર દિલમાં, એકબીજાના દિલમાં ભાવ જાગે. અનુભવના દિવસ દિલમાં તો તે વ્યક્તિઓને વિશે ભાવ હોય જ, એને કે ભાવ આણવાની જરૂર નહીં. તો સ્વયંભૂ જેમ સૂર્યમાં પ્રકાશ છે સ્વયંભૂ પણ, તેવી રીતે એનામાં સ્વયંભૂ પણ ભાવ છે જ. અને જેની જેની સાથે સંબંધ છે, જેની સાથે મળેલા છીએ તેની સાથે સંબંધ છે, ને નથી મળેલા એવા જે અનેક પ્રકારના બીજા નિમિત્ત વાળા જીવો છે તેની સાથે પણ એને સંબંધ છે. એ ભાવ એનો કાયમ જ છે. એને ભાવને બોલાવવો પડતું નથી, ઉઠાવવો પડતો નથી, સ્પોરાવવો પડતો નથી. એટલે સામા પક્ષે જયારે ભાવ એવો જાગે છે ત્યારે ભાવ ભાવનું કામ કરે છે. તેવી રીતે કેટલીક વાર ડાળનું પડવું, કાગડાનું બેસવું, ડાળનું પડવું, એવી રીતે ઉત્તર મળી જતા હોય એમ લાગે. એનું મૂળ કારણ તો ભાવ છે.
મોટા આજે આપણામાં કહેલું છે કે આ પ્રલય થાય અને પછી સૃષ્ટિનું સર્જન થાય, અને પછી પ્રલય થાય અને સૃષ્ટિનું સર્જન થાય. હવે જે અનુભવી હોય તે તો આમ સ્કેન કરે તો તેને પ્રલય પણ લાગે અને સર્જન થતું એ લાગે. તે વખતે એ કાળ ઉડી જાય ને તે વખતે
એને એને જેમ આખી સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે એનો પ્રલય તો શરીરનો છે ને. શરીરનો પ્રલય એનો થઈ જાય. બધાની સાથે જેવી ગતિ શરીરની થાય, બધાની જેવી સ્થિતિ શરીરની થાય, તેવી એની પણ થાય. એ તે વખતે પ્રલયથી અસ્પૃષ્ટ રહે એવું ના બને. એને પણ પ્રલય લાગે, એના શરીરને પણ. શરીર પ્રલય થાય એ પ્રકૃતિનો પ્રલય થાય છે, અને પ્રકૃતિની અંદર બધું લય પણ નાશ પામે છે. તેવી ત્યાંનું શરીર પણ ત્યારે નાશ પામે. તેથી તે પણ એના આત્માને એના તે વખતે એની આત્માની સ્થિતિ જે થયેલી હોય તે કઈ નાશ પામતી નથી. એ તો કાળને સમજે છે કે આ કાળ આવી જાતનો છે, તે કાળમાં આવું જ થાય ને આવું જ થવાનું છે શરીરનું. તેથી સમતા ધારણ કરે છે. એ સમતા ધારણ કરીને એ શરીર છોડે છે તે વખતે પ્રલયમાં. પ્રલયના કારણમાં બધું લય થાય છે ત્યારે એનું શરીર પણ લય થાય. પણ પ્રલય થાય એટલે બધું જ નાશ પામે એવું કઈ અર્થ નથી. ના, પ્રલય થાય એટલે કેટલું તો જીવ છે, એ કદો સૃષ્ટિ નું નિર્માણ એટલે કેટલું જીવ છે. કોઈક માણસ હોય જીવે, કોઈક જીવ જીવ જંતર પશુ પંખી ઢોર એ કેટલાક તો બહુ નજીવા પ્રમાણમાં, 100માં 1 કહીએ તો ચાલે, અથવા તો 1000માં 1 કહીએ તો ચાલે, પણ એટલા પ્રમાણમાં પણ કોઈ 1% છે જીવ છે ખરા. અને જેથી પછી પૃથ્વી પરથી પછી નિર્માણ થાય છે, પાછો એનો વસ્તીનો વધારો દરેકનો, પશુ પંખી જળચરીઓની મનુષ્યોની એ બધાનો પાછો વધારો થાય છે. પ્રલય એટલે બધું જ જળે જાય, નાશ થઈ જાય, પૃથ્વી નાશ થઈ જાય એવું નહીં, પૃથ્વી જતું કરી પણ બધું નાશ થઈ જાય. ત્યારે કોક તો જીવતા રહે, એમાં કોક જીવતા રહે. એટલે જ બાઇબલમાં નુઆ લાખનું કહેલું છે, દાખલો આપેલો છે. આપણામાં બહાર છે પણ આપણને ખ્યાલમાં નથી, વાંચેલું નથી. એ વિશેનું કંઈક ને કંઈક હશે ખરું કોક ટીકાને, પણ આ તો પ્રખ્યાત છે. 9000 સાથે બધા જન્મે નહી
ગયા,
જન્મવાના ખરા પણ યથાકાળે, કારણ કે થોડાક માણસો જીવતા રહ્યા હોય ને એ પાછા જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ જન્મતા થાય ને બધા. એટલે જન્મનું પ્રમાણ તે વખત વધી જાય, ઘણું વધી જાય. કારણ કે 10 માણસ જન્મ્યા હોય તો 10 ના 20 થાય, 20 ના 30, 20 ના 40 થાય, અને જપાડે 2 જન્મ થાય, વાર ના લાગે, 5-7 વાર બેની વચ્ચે અંતર ના હોય, 2 બાળકોની વચ્ચે અંતર એટલું ના હોય, થોડામાં થોડું અંતર હોય. અને પછી એ છોકરા મોટા થાય, 20-22 વર્ષના થાય એટલે પાછા એમને બાળકો જન્મે, એમ વધારે જન્મનું પ્રમાણ વધી જાય. પ્રલય પછી જન્મનું પ્રમાણ ઘણું વધી જાય, એબનોર્મલ કહીએ તો ચાલે.
અને એકબીજાને ઓળખે એમ કે છે, કેમ
ના ઓળખે? નહી, ના, બીજું બિલકુલ ના ઓળખે, માત્ર અનુભવી હોય તે ઓળખે, પણ એ જણાવે નહી કે અથવા ક્યાંય પણ નહી, અંદર થી ઓળખે કરો. એ સંબંધ છે, સાકાર અને સંબંધ છે, કયા પ્રકારનું નિમિત્ત છે, ક્યાં સુધી સંબંધ છે એમ એ જાણે કરો. કારણ કેટલી વખત સંબંધ થાય છે અને સંબંધ તૂટી જાય છે, પછી એવું હોય છે બને છે, એટલે એ બધું એ સમજે છે કરો. એ ભાવ રાખ્યા કરે, ભાઈ સામા પક્ષે થી ભાવ ઘટી જાય એટલે સંબંધ ગાઢો હોય તે ઓછો થઈ જાય, ગાઢો હોય તે એ ગાઢતાની માત્રામાં ઉણપ આવે, ઓછું થતો જાય. એટલે એની સાથેની સ્વબત એ જ માત્ર આપણને ઉચ્ચ ગતિ કરાવનાર છે, પણ એ સ્વબત એવી કે બુદ્ધિથી શંકા કુશંકા વિનાની સદભાવ વાળી સ્વબત જોઈએ. એની સાથે સદભાવ જ આપણો જીવતો જાગતો રહેલો હોય તો કંઈ પણ સાધન ન કરતા આવીએ તો પણ એની સ્વબત આપણા મનમાં, દિલમાં, ચિત્તમાં, પ્રાણમાં, અહંમાં, મનમાં એની સ્વબતનો રણકાર વાગતો હોય તો એ સ્વબત આપણને ઉદ્ધાર કરનારી છે. એટલો બધો સત્સંગનો મહિમા ગાયેલો છે, તે માત્ર અતિશયોક્તિ એમાં નથી, તદ્દન વાત સાચી જ, પણ એ સમાગમ સત્સંગ અથવા સદભાવ એની સાથેનો શ્રદ્ધાપૂર્વકનો જ્ઞાનપૂર્વકનો ભક્તિપૂર્વકનો શંકા કુશંકા વિનાનો કંઈ પણ આડાવડા અન્યતા વિચાર વિનાનો હોય તો એ ફરજ, બાકી બીજા વિચારનો હોય તો એ ફળતો નથી. અને શંકા કુશંકા રહી કે સદભાવની કમી ના થઈ તો ધીરે ધીરે ઓછો થતો જાય ભાવ, સંબંધ ઓછો થતો જાય. એ તો જાણે છે, જાણતા હોય આપણે પણ સંસાર વ્યવહારમાં કોઈ જીવ વિશે કશું જાણતા હોઈએ બધું, પણ એને કઈ કહેતા નથી. જાણતા હોઈએ છીએ તેમ છતાં તેવી રીતે પેલો પણ જાણતો હોવા છતાં કહેતો હોતો નથી, કારણ કે એને તો નિમિત્ત છે પરાભવનું, બીજા જન્મનું નિમિત્ત હોય છે. ત્યારે એ કહીને કરે શું, બીજા જન્મની વાત કરે તે તો આપણે માન્યામાં ના આવે, કલ્પનામાં ના આવે, ને ઉલટું એને શંકા કુશંકા પેદા કરનારું થઈ જાય, એટલે એ કહેતો હોતો નથી. કસારું એવું તો હોતું હશે ભાઈ, એમ આપણને થાય, કારણ કે આપણે તો પહેલાની વાત તો જાણતા હોતા નથી. અને જન્મ છે એ વાત નક્કી છે, હવે પછી જન્મ છે, હવે પછી જેવું જન્મ છે તો પહેલા પણ હતો, એટલે એ જન્મ જન્માંતરમાં જે સંબંધ થયેલા છે અને જે કંઈ પરસ્પરનો મેળાપ થયેલો છે અને ત્યાં જે ભાવ જાગેલો છે, એ ભાવ જાગેલો છે તે નિમિત્ત છે, નિમિત્તને કારણે સંબંધ છે. એ સંબંધને જીવતો જાગતો રાખીએ તોય બસ છે આપણે માટે.